તારીખ 27/11/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 50.
બાહ્ય દ્રષ્ટિમાં શાસ્ત્ર જ્ઞાનની વિદવત્તા બાહ્ય દ્રષ્ટિથી આકર્ષણનો વિષય થાય છે, બાહ્ય દ્રષ્ટિ જીવો નહીં. પરંતુ મોક્ષ માર્ગમાં આત્મજ્ઞાન થી તરાતું હોવાથી, આત્મજ્ઞાન સંસારનો નાશ કરતું હોવાથી અને શાસ્ત્ર જ્ઞાન રૂપ બહિર્જ્ઞાન સંસારના નાશ કરવા સમર્થ નહીં હોવાથી એવી વિદવત્તાની કિંમત નથી. એનું કારણ એ છે કે વિદવત્તા હોય તેથી જન્મ મરણનો નાશ કરી શકાતો નથી, અથવા જીવ જ્ઞાનનો વિષય પોતાનું પરમ તત્વ હોવું જોઈએ. જીવ જ્ઞાનમાં પરમ તત્વનું ગ્રહણ હોવું જોઈએ. તે જ્ઞાન તે પરમ તત્વને પડતું મૂકીને, પરમ તત્વથી ઉપેક્ષિત થઈને, માત્ર શાસ્ત્ર અને સાહિત્યમાં નિપુણતા પ્રાપ્ત કરે, સૌક્ષમ ઉત્પન્ન થાય, તો એનો વિષય પોતાના પરમ સ્વરૂપને છોડીને અન્ય વિષય થાય છે, તેથી તે જ્ઞાનની કાંઈ કિંમત નથી. પ્રત્યક્ષ હાજરા હજુર પરમાત્મા હોવા છતાં જો જ્ઞાન એની સામે ન જુએ, વિમુખ થઈને પ્રવર્તે, શાસ્ત્ર ભલે એ પરમાત્માની કથા છે, શાસ્ત્ર બીજું કાંઈ નથી, એ જ પરમાત્માની કથા છે, અને તે પણ એમ જ કહે છે કે તું તારા પરમાત્મા સ્વરૂપને ગ્રહણ કર, એનું લક્ષ્ય કર. પરંતુ એમ કરવાને બદલે તે વચનોનું રટણ માત્ર કરે અને બહારનું બહાર જ રહે, તો એ જ્ઞાન પોતાને કાંઈ પણ લાભનું કારણ થતું નથી, અથવા શાંતિનું કારણ થતું નથી, અથવા જન્મ મરણના નાશનું કારણ થતું નથી, અનાદિની ભ્રાંતિ મટતી નથી, એટલે એની કાંઈ કિંમત નથી. વિદવત્તાથી કે વિદવત્તા અંગેની પ્રતિષ્ઠાથી છેલ્લી બેઠી છે. વિદવત્તાથી કે વિદવત્તા અંગેની પ્રતિષ્ઠાથી જીવ સંસારને કરી શકતો નથી. બહારની વિદવત્તાથી સંસાર તરાતો નથી, અને કોઈ વિદ્વાન તરીકે બહુમાન આપે, પ્રતિષ્ઠા આપે, ઊંચું સ્થાન આપે, આગળ કરે, તો એથી કઈ આત્માને લાભ થઈ શકતો નથી, એના સંસારનો નાશ થતો નથી. અથવા એવી પ્રતિષ્ઠા જે આત્માને લાભકારી ન હોય એવી પ્રતિષ્ઠાનો શું અર્થ છે, કે વ્યર્થનો પ્રસંગ છે. જીવને જ્યારે જીવ જ્ઞાનથી એટલે આત્મજ્ઞાનથી સ્વરૂપ જ્ઞાનથી સમસ્ત સંસારને કરી જાય છે, અનાદિથી જે સંસારમાં રઝળપાટ કરવો પડે છે અને જન્મ મરણના દુઃખમાં દુઃખી દુઃખી થઈને પરિભ્રમણ કરવું પડે છે, समस्त संसार ने चारे गति ने आत्मज्ञान थी जीव तरी जाए छे अने तेथी ज तेनी किंमत छे अने किंमत होवानुं कारण ए छे। બીજાને સમજાવે કે ઘણાને જૈનના વાડામાં ભેગા કરે કે મોક્ષ માર્ગનો કોઈ વિષય નથી, એ કોઈ મોક્ષ માર્ગ નથી અને એ કોઈ મોક્ષ માર્ગનો વિષય નથી, એના આત્મા માટે કિંચિત માત્ર એને કાર્યકારી પણ એમાં નથી, છેલ્લે આ પ્રકરણનો ઉપસંહાર છે। શાસ્ત્રમાં જ્ઞાનના અધિકારમાં અનેક નહીં કયા છે, જ્યારે વિદ્વત્તાની જ વાત ચાલે છે તો જે જ્ઞાનનો અધિકાર છે શાસ્ત્ર, જે શાસ્ત્ર જ્ઞાનરૂપ વિદ્વત્તા છે એમાં અનેક નહીં થી કથન છે અને અનેક શૈલી પણ છે, કહેવાની શૈલી કથનની શૈલી પણ અનેક પ્રકારની છે, નયના કથનો પણ અનેક પ્રકારના છે। તે સર્વ નયોમાં એક આત્માર્થ છે તે જ સાચો અને ખરો નય છે। ખરેખર તો એ કોઈ શાસ્ત્રનો નય નથી પણ અહીંયા અધ્યાત્મનો ની પરિભાષા ચાલે છે, કેમ કે આત્માર્થ એ કોઈ નય તરીકે પ્રસિદ્ધ નથી, શાસ્ત્ર જ્ઞાનના નય પદ્ધતિનો કોઈ નય નથી, જે શાસ્ત્રમાં નય જ્ઞાનની પદ્ધતિ છે એમાં આત્માર્થનો કોઈ નય છે એવી કોઈ એવી પદ્ધતિ નથી, પણ એ આગમ પદ્ધતિ છે એની જરા જુદી ઢબ છે। અહીંયા વાત છે કે ભલે અનેક નયો હોય પણ જેનાથી પોતાના આત્માનું હિત થાય તે જ સાચો નહીં છે ને તે જ ખરો નહીં છે। એટલે એમાં એમ કીધું કે સર્વ નયોનું તાત્પર્ય અહીંયા આ એક જગ્યાએ છે, નયો અનંતા છે, કેમ કે ધર્મ અનંતા છે તો સામે નહીં અનંતા છે એને વિષય કરનારા। એ અનંતા નયોનું તાત્પર્ય શું કે આત્મહિત કરવું, તો એ બધા નયનો સરવાળો કહીને અહીંયા એક નય કયો, નય એટલે આત્મ જે જ્ઞાન આત્મામાં દોરી જાય એને નય કહીએ। ની ધાતુમાંથી નય શબ્દ આવ્યો છે, ન્યાય શબ્દ આવ્યો છે, ન્યાય નય બધા ની ધાતુમાંથી થયેલા શબ્દો છે। તો આત્માના પ્રયોજન પ્રત્યે જે દૂરી જાય તે નહીં સાચો અને તે નહીં ખરો નહીં, બાકી બધી નય જ્ઞાનની વિસ્તારવાળી જેટલી વાત છે એમાં આત્મહિત ન કરે તો એ નયની ભંગજાળ એને ઇન્દ્રજાળ જેવી છે એને ગૂંચવે છે। ખરેખર તો નય જ્ઞાનનું પ્રયોજન તો ગૂંચવણમાંથી નીકળવા માટે છે, તમામ પ્રકારનો ઉકેલ નય જ્ઞાનમાંથી મળી શકવા યોગ્ય છે, પણ જેને આત્માર્થ સરળ નહીં એ રીતે નય જ્ઞાન ક્ષેપક્ષમમાં ધારણ થાય તો ગૂંચવણ મટવાને બદલે ગૂંચવણ વધે, આવી એક સ્થિતિ ઊભી થાય। એક જ નહીં છે, એ આ નહીં છે, આત્માર્થ એક જ નહીં છે, અથવા જે નહીં દ્વારા સ્વરૂપમાં આરોહણ થાય છે, સ્વરૂપમાં આરૂઢ થવાય છે, એવું જે સ્વરૂપ સન્મુખ થતો જે નિશ્ચય નહીં અથવા શુદ્ધ નહીં એક જ સાચો નહીં છે, એ નહીં આત્માને પોતાના પરમાત્મ સ્વરૂપનો ભેટો કરાવે છે, એ નહીંમાં પોતાના નિજ ભગવાનના દર્શન થાય છે અને એ નહીં પ્રગટતા પવિત્રતા પ્રગટે છે, નિર્દોષતા પ્રગટે છે, સંસારના નાશનું કારણ ત્યાંથી ઊભું થાય છે, એ નહીં આત્મજ્ઞાન સ્વરૂપ છે। નહી તો શાસ્ત્ર જ્ઞાનના માના નય જ્ઞાનનો વિષય જીવને વિકલ્પની જાળરૂપ થઈ પડે છે. અનેક વિકલ્પો વધવાનું એક નિમિત્ત થાય છે. આ નહીંથી આમ કહેવા માંગે છે, આ નહીંથી આમ કહેવા માંગે છે, આ નહીંથી આમ કહેવા માંગે છે. એ રીતે બુદ્ધિને નય જ્ઞાનની પદ્ધતિને સમજવામાં જ માત્ર રોકી રાખે અને એનો જે પરમાર્થ છે એ ગ્રહણ કરવો છૂટી જાય ત્યારે એ માત્ર વિકલ્પ વધવાનું એક સાધન થઈ જાય છે, નિમિત્ત થઈ જાય છે. એટલે એ નય જ્ઞાન વિકલ્પની જાળરૂપ થઈ પડે છે, અર્થાત ગૂંચવણમાં પડવાનું કારણ થઈ પડે છે. અને કેમ કે એકને એક નય વિશે કથન પદ્ધતિ અનેક પ્રકારે આવે છે. પાછળ એક નયની કથન પદ્ધતિ પણ વિભિન્ન પ્રકારે આવે છે, શૈલી જુદી જુદી થાય છે ખરી. એટલે જીવને ગૂંચવણ ઊભી થાય કે મેં તો આમ ધાર્યું હતું, આ નહીં થયું તો આ રીતે ધારણા કરી હતી, આ ધારણા એટલે સમજણમાં ધાર્યું હતું, એના બદલે આ નહીં થી બીજી પણ પ્રકારે કેમ વાત આવે છે, એની ગૂંચવણનું કારણ છે. જો એના હાથમાં પરમાર્થ હોય તો કોઈ પણ પ્રકારે શૈલી આવે, કોઈ પણ નહીં થી વાત હોય, એને ગૂંચવણનું કારણ થતું નથી, બધામાંથી એને સમાધાન મળી જાય છે. અસમાધાન છે, ગૂંચવણ છે, સમાધાન છે એમાં ગૂંચવણ નથી, ઉકેલ છે, પોતાનો ગૂંચવણનો ઉકેલ છે. એટલે ગૂંચવણનું કારણ થઈ પડે છે. તો કોઈને તે પ્રકારના ક્ષેપક્ષમ, તે પ્રકારનો ક્ષેપક્ષમ વિશેષ, ક્ષેપક્ષમ વિશેષમાં અહંકાર વધવાનું સ્થાન થઈ જાય છે. કેમ કે એવો ક્ષેપક્ષમ પણ શાસ્ત્ર વાંચનારા જીવોમાં ઓછા જીવોને હોય છે. કેમ કે એ પ્રકારની બુદ્ધિ હોય, એ પ્રકારનો ક્ષેપક્ષમ હોય ત્યારે એવી ધારણા થાય છે. નહીતર ક્ષોપક્ષમ ઓછો હોય તો એવી શાસ્ત્રના અનેક નિયમોની ધારણાવાળું જ્ઞાન પણ થતું નથી. એટલે બીજા જીવો કરતા નીચે દ્રષ્ટિ છે, એટલે બીજા જીવો કરતા પોતાને નય જ્ઞાનનો વિષય વધારે સમજાય છે, અથવા બીજાને સમજાવી શકવા સુધીની પણ પોતાની શક્તિ છે એવું સમજીને એને એવું બહારમાં ખુલેલું જ્ઞાન, બાહ્ય જ્ઞાનમાં એને અહંભાવ થાય છે. એટલે અવગુણનું કારણ થયું, અહંકાર છે, દોષ છે, અવગુણ છે, અને એ અવગુણનું કારણ થઈ ગયું. ત્યાં જ્ઞાન તો ગુણનું કારણ થવું જોઈએ, નિર્દોષતાનું કારણ થવું જોઈએ, પવિત્રતાનું કારણ થવું જોઈએ. એના બદલે એ જ્ઞાન યથાર્થ રીતે હસ્તગત ન થયું, યથાર્થ રીતે એની પ્રાપ્તિ ન થઈને અયથાર્થપણું થતા એ અવગુણનું, દોષનું, મલિનતાનું ઉત્પાદક થાય છે, નુકસાન થઈ એવું પણ બને છે. આત્મહિતનો ખ્યાલ રાખવો પડે કે આ બધું સમજું છું, જાણું છું, એમાં મારા આત્માનું હિત કઈ રીતે થાય છે, થાય છે કે નથી થતું, આ વસ્તુ એને ખ્યાલમાં હોવી જોઈએ. અથવા મૂળ સ્વરૂપ જે અનંત મહિમાવંત છે, જ્ઞાન તો સ્વરૂપની મહિમાને ઉત્પન્ન કરે તે જ્ઞાન, અને જે જ્ઞાનથી સ્વરૂપની મહિમા ઉત્પન્ન થાય તે જ્ઞાન નહીં પણ કંઈક બીજું છે, જ્ઞાન જ નથી, જ્ઞાન સિવાય કંઈક બીજું છે. આ વાત જેને લક્ષમાં હોય એને અહંકાર થવાનું કારણ ન થાય. એટલે દાખલા તરીકે
એમને જે કઈ પ્રસુદ્ધિ થઈ એના ભગવાનના દર્શન થી ભગવાન મળવાથી ભગવાન ને પ્રાપ્ત કરવા, એમાં તો જાણે બધી દુનિયા મળી ગઈ હોય તો દુનિયા તો નહીં પણ મોક્ષ, આપણે જયારે મોક્ષ ની માર્ગ થી વાત કરીએ છીએ નૌકાર ગણતા ગણતા અને નૌકા ની અંદર તલ્લીન થઈ જતા, એનું ચંદ્ર જેવો રૂપ પણ નૌકા
થી વાત એમ છે
અને આ વાત પ્રભુ ની જે બાંધી જે દેખાવ અને આત્મા ની અંદર ના ભગવાન ની જે આપણે વાત કરીએ છીએ એ બે વચ્ચે નો જે સંબંધ
હોય છે એવું છે કે બહાર માં જે કઈ અનુકૂળતા થાય છે એ પુણ્યો દઈને સૂચવે છે, ધર્મ અને બહારના પુણ્યો દઈને કઈ લેવા દેવા નથી. પુણ્ય જુદી ચીજ છે, ધર્મ જુદી ચીજ છે, પુણ્યનું ફળ જુદી ચીજ છે, ધર્મનું ફળ જુદી ચીજ છે. આ બે વાત જેને સમજાય એને આ ગડબડ કાંઈ ન અર્ગે. નવકાર મંત્ર નો જાપ છે, નવકાર મંત્ર નો જાપ છે એ પુણ્યના પરિણામ છે, શુભ ભાવના પરિણામ છે. કેન્સર નો કે કોઈ પણ પ્રકારનો રોગ મટવો એ પુણ્યનું ફળ છે, ન તો જાપ કરવા ધર્મ છે ન તો કેન્સર મટવો એ ધર્મનું ફળ છે. પુણ્ય ને પુણ્યનું ફળ એક જુદી લાઈન છે, ધર્મ ને ધર્મનું ફળ જુદી ચીજ છે. આ બે વસ્તુ જુદી જુદી ખતવવી જોઈએ. જો બે વસ્તુ જુદી ન ખતવાય તો અનાદિથી જીવને પુણ્યની રુચિ છે ને એના ફળમાં આકર્ષણ છે તો એ ધર્મના બહાને એમાં ચાલ્યો જશે. એટલે ગુરુદેવશ્રીએ બહુ મોટી કૃપા કરી કે પુણ્ય તત્વ છે એ તારી ચીજ નહીં, તારી જાત નહીં. આત્મતત્વ અને પુણ્ય તત્વ બે જુદી જુદી ચીજ છે અને એકબીજાને કોઈ કાર્યકારીપણું કે કાર્યકારણપણું કે એકબીજાને સહકારીપણું કે એકબીજાને મદદ કરવાપણું એ કાંઈ નથી. ઉલટાનું આત્મા અમૃતનો કુંભ છે અને પુણ્ય છે એ વિષકુંભ છે એમ કહી દીધો. કેમ કે એ પરિણામ છે એ આત્માને ઘાતક એવા કષાયના પરિણામ છે, એ ઘાતક છે, વિરાધક છે, આત્માના અહિત કરનારા છે. એટલે એની મદદ લેવાની વાત તો ભૂલી જા. અહીંયા ધર્મના ક્ષેત્રમાં આવીને આ ભૂલ તે કરી છે, આ ભૂલ તો તું નહીં કરતો. એટલે એ વાત ઉપર બહુ વજન આપ્યું, એ વધારે સ્પષ્ટતાથી એ વાત કરી છે. જ્ઞાનની પરિભાષા કરી છેલ્લા વાક્યમાં કે જ્ઞાન તો તે છે કે જેનાથી બાહ્ય વૃત્તિ સંબંધિત રસ રોકાય. નાસ્તિનો વિષય લઈએ તો જ્ઞાનના ફળમાં બાહ્ય વૃત્તિ સંબંધિત રસ રોકાય, પુણ્યનો રસ રોકાઈ જાય, પુણ્યના ફળ ભોગવવાનો અનુકૂળતાનો રસ રોકાઈ જાય. બાહ્ય વૃત્તિ એટલે બાહ્ય ક્ષયોક્ષમ છે, શાસ્ત્ર જ્ઞાન આદિ એનો રસ, ઇન્દ્રિય જ્ઞાનનો રસ પણ રોકાઈ જાય. એ તમામ પ્રકારના જે પરસત્તા અવલંબિત પર્યાયો છે, પછી ત્યાગ ના હોય કે ક્ષોભસમ જ્ઞાન ના હોય, પુણ્યના હોય, શુભ ભાવના હોય કે એના ઉદયને અનુસરતા હોય, એ તમામ પ્રકારની બાહ્ય વૃત્તિથી જેનો રસ રોકાઈ જાય એવું જેમાં કાંઈ ઉત્પન્ન થાય એનું નામ જ્ઞાન. એક એનું નાસ્તિથી લક્ષણ લીધો. જ્ઞાન તો તે છે કે જેનાથી બાહ્ય વૃત્તિ સંબંધિત રસ રોકાય અને સંસારી પ્રસંગોમાં એટલે ઉદયના પ્રસંગોમાં ખરેખર પ્રીતિ ન થાય. એ ઉદાસીનતાનો વિષય છે, એક ઉપેક્ષાનો વિષય છે. જે જ્ઞાનીઓને પૂર્વના પુણ્યકર્મોનો ઉદય આવ્યો છે, ચક્રવર્તીઓ થયા, જે કઈ થયું એ બધી એક આવી પડેલી ચીજ છે, એના માથે એના માથે પડેલી એક ચીજ છે પૂર્વ ના કરેલા અપરાધ ને કારણે. કોઈ અપરાધ નું ફળ છે એ કોઈ ધર્મ નું ફળ નથી. આમ છે એટલે એ સમજે છે કે આ અપરાધ નું ફળ અશુભ નું હોય કે શુભ નું હોય બંને અપરાધ છે, એમાં એનાથી ઉપેક્ષા થવું, એ ઉપેક્ષિત થવું, એને ભોગવવામાં રસ ન લેવો અનુકૂળતાને કે પ્રતિકૂળતાને, એનાથી ઉદાસ થવું, એ જ જ્ઞાનનું કાર્ય છે અથવા એ જ આત્મવૃત્તિનું કાર્ય છે. અને તેનાથી આત્મામાં અસ્થિથી જોઈએ તો જે જ્ઞાનથી આત્મામાં ગુણ પ્રગટે, પવિત્રતા પ્રગટે, જે જ્ઞાનથી આત્માનો પુરુષાર્થ પ્રગટે, જે જ્ઞાનથી આત્માની રુચિ પ્રગટે, અને જે જ્ઞાન આત્માના સ્વરૂપમાં ઊંડે ઊંડે જવા, વધુ ને વધુ તીક્ષ્ણ અને ઉગ્ર થતું જાય, સ્પષ્ટ થતું જાય, સૂક્ષ્મ થતું જાય, એ જ્ઞાન, તે જ્ઞાન કે જેનાથી બધા ગુણો પ્રગટે તેનું નામ જ્ઞાન. બાકી કોઈ જ્ઞાન છે? બધી જ્ઞાનના નામે વાતો છે, જ્ઞાન નથી પણ બીજું કંઈક છે. ગુરુદેવ શ્રી તો એવી રીતે પણ કહેતા કે રાગ ઉત્પન્ન થવાનું કારણ શું, કે જ્ઞાન પર સન્મુખ થાય છે, પોતાના સ્વરૂપને જ્ઞાન પોતાના સ્વરૂપને અનુભવ કરે એનું સત્કાર્ય છે, અને એ સ્વરૂપનો અનુભવ છોડીને અન્ય સ્થાનમાં જાય, પરસત્તાના અવલંબનમાં જાય કે પરસત્તાનું સન્મુખતા કરે, એ ગુણ દોષનું ઉત્પાદક છે, રાગનું ઉત્પાદક છે, એ મલિનતાનું ઉત્પાદક છે. અનંત પવિત્રતાના પિંડમાં તન્મય થાય, એમાં લીન રહે, એની સન્મુખ થાય, એનું સત્કાર્ય છે. બાકીનું એથી એ છોડીને કાંઈ પણ જ્ઞાન કરે તે અસત્કાર્ય છે, સત્કાર્ય નથી, અસત્કાર્ય છે, એ રાગનું ઉત્પાદક છે. ઊભો અણસમજણથી કર્યો છે, પરમાર્થને ભૂલીને કર્યો છે, પરમાર્થના લક્ષમાં નય જ્ઞાનનો ગૂંચવાડો કાંઈ થતો નથી. એ આત્મામાંથી પ્રગટેલા છે નયો, આત્માના જ ગુણધર્મને વિષય કરનારા જ્ઞાન વિશેષો છે, એમાં કાંઈ ગૂંચવાડાનું કારણ નથી. અહીંયા બીજું પ્રકરણ પૂરું થાય છે કે મોક્ષની ભૂમિકામાં પ્રત્યક્ષ સત્પુરુષનો ભેટો થાય તો મુમુક્ષુને એનું મહત્વ મુમુક્ષુની દશામાં કેટલું છે એ વિશે બીજા પ્રકરણમાં લીધો. ત્રીજું પ્રકરણ છે સ્વરૂપનો યથાર્થ નિર્ણય. શાસ્ત્ર સ્વાધ્યાય અથવા વિચાર જ્ઞાન જેને કહીએ મુમુક્ષુની ભૂમિકાનું, એ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવા માટે હોવો ઘટે છે. શાસ્ત્ર સ્વાધ્યાય પણ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવા માટે હોવો ઘટે છે, અથવા મુમુક્ષુને જે કાંઈ વિચારણા છે, સુવિચારણા જેને કહીએ, આત્મસિદ્ધિમાં એક એવું પદ લખ્યું છે શ્રીમદજીએ કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આટલું લીધું છે. નિર્વાણ સુધીની વાત નું મૂળ શું લીધું કે સુવિચારણા. સુવિચારણા કેમ કે વિચાર દશામાં જીવ ઉભો છે, સંગની પંચેન્દ્રિય જીવને આત્મજ્ઞાનનો અધિકાર દીધો છે, અસંગી પંચેન્દ્રિય હોય તો એને આત્મજ્ઞાન થવાની કોઈ શક્યતા કે સંભવિતતા નથી. ત્યારે એ વિચાર જ્ઞાનમાં સુવિચારણા એક એવી ચીજ છે કે જેનાથી નિજ જ્ઞાન પ્રગટે. એ સુવિચારણામાં યથાર્થ નિર્ણય થાય છે, પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો નિર્ણય થવો, એટલે કે અનંત મહિમાવંત સ્વરૂપ જેવું છે એવું જ્ઞાનમાં આવતા એનો મહિમા ઉત્પન્ન થાય. મહિમાવંત છે પોતે, એ ભાષે તો એનો મહિમા ઉત્પન્ન થાય, એનું લક્ષણ છે, મુખ્ય લક્ષણ છે. ત્યારે એનો નિર્ણય યથાર્થ થયો એમ કહેવાય. નહીતર માત્ર જાણ પણ થાય છે પણ મહિમા ઉત્પન્ન થતો નથી, તો એ નિર્ણય સાચો નથી. પણ કારણ કે એમાં કલ્પના ભળી છે, કલ્પના ભળી છે એટલે સ્વરૂપ જીવનું છે એવું જ્ઞાનમાં નથી આવ્યું, માટે તે અયથાર્થ છે. અને અયથાર્થ છે એટલે કાર્યકારી નહીં થાય. યોગ્ય મુમુક્ષુતાના સદભાવમાં, બહુ ટૂંકામાં એ વાત લીધી છે અહીંયા, કેમ કે આગળ એનું પહેલું પ્રકરણ લઈ લીધું છે કે યોગ્યતા કોને કહેવાય, પાત્રતા કોને કહેવાય. એવી યોગ્ય મુમુક્ષુતાના સદભાવમાં પહેલા પ્રકરણનો વિષય, બીજા પ્રકરણનો વિષય લીધો મહામંગલકારી પ્રત્યક્ષ યોગ રૂપ સત્સમાગમમાં, બે વાત લીધી છે. ઉપાદાનથી યોગ્ય મુમુક્ષુતાનો સદભાવ હોય, બહારમાં પ્રત્યક્ષ યોગ રૂપ સમાગમ કે જે જીવને એનું મંગલ કરવા માટે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બાહ્ય નિમિત્ત છે, અથવા જે સત્પુરુષને ઓળખતા જીવને પરમ સત ઓળખાય છે, પોતાનું નિજ પરમ સત ઓળખાય છે, અથવા જે સત્પુરુષને ઓળખતા પહેલો જ દર્શન ભાવ ઉપર ઘા પડે છે, એટલે એને મહામંગલકારી યોગ કહ્યો છે. એ તો આમ ગુરુદેવની સ્તુતિમાં એ વાત છે કે સંસાર સાગર તારવા જીણવાણી તો નૌકા, એટલે સારી ભલી નૌકા છે, પણ આત્મજ્ઞાની વિના સત્પુરુષ વિના એ નૌકા પણ તને નહીં તારે. કેમ કે અગિયાર અને નવ પૂર્વ સુધી એ નૌકા તે ચલાવી, પણ તને સંસાર તરવાનું કારણ નથી. એટલે સત્પુરુષ વિના એ નૌકા તારતી નથી, એ વાત બીજા પદમાં જ લીધી છે. સત્શાસ્ત્રના સ્વાધ્યાયથી દર્શનનો મંદ થાય છે ખરો અમુક હદે, જે હદે સત્પુરુષના સત્સમાગમમાં થાય છે એ હદે તો નહીં છે. હા, આ આત્રો બહુ ઓછાને ખબર છે. દેવ ગુરુ શાસ્ત્ર, સાચા દેવ ગુરુને શાસ્ત્ર, તે પ્રત્યે ભક્તિ અને બહુમાન અવશ્ય દર્શનનો નિબંધ કરે છે, પણ બહુ અલ્પ માત્રામાં. જ્યારે પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ આત્મહિતાર્થે જો કરવામાં આવે, આત્મહિતના લક્ષ્ય કરવામાં આવે, તો એ દર્શન ઉપર બહુ, દર્શનમોહ ઉપર બહુ મોટો પ્રહાર છે. દર્શનમોહને ગાળી નાખવા એ સમર્થ છે, એટલે એને મહામંગલકારી સત્સંગનો યોગ કહેવામાં આવે છે. એવા યોગ રૂપ સત્સમાગમમાં આત્માર્થી જીવ સહજ માત્રમાં પોતાના જ્ઞાયક સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી શકે છે. અંદરમાં મુમુક્ષ, યોગ્ય મુમુક્ષતા હોય, એટલે કે પોતાના સ્વરૂપની જિજ્ઞાસા હોય, સ્વરૂપ પ્રાપ્તિની લગ્ની હોય, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય, અને એને માટે ચિંતિત હોય, અને એકમાત્ર એને પોતાનો આત્મા જ જોઈએ છે એ પરિસ્થિતિમાં એ આવ્યો હોય, યોગ્ય મુમુક્ષુતાનો સદભાવ હોય, અને એવા આત્મ સ્વરૂપને દર્શાવનારા અનુભવી સત્પુરુષ કોઈ સાથે હોય, તો જીવ સહજ માત્રમાં, જે અનંત કાળે નથી કરી શકતો અને દુર્લભથી દુર્લભ ગણવામાં આવે છે, કેમ કે એક જ વાર દિશા ફેર થઈ જાય છે અને ગાડી બીજા પાટે ચડી જાય છે, મોક્ષ માર્ગના રસ્તે સંસારનો પાટો છૂટી જાય છે. સહજ માત્રમાં જીવ પોતાના જ્ઞાયક સ્વરૂપનો, જ્ઞાન સ્વભાવી આત્માનો, જ્ઞાયક સ્વરૂપ એટલે અહીંયા જ્ઞાન સ્વભાવી આત્મા અથવા મૂળ સ્વરૂપનો, અનંત સામર્થ વંત સ્વરૂપનો, મૂળ તો શક્તિનો સ્ત્રોત બહુ મોટો છે આત્મા, જ્ઞાનની શક્તિ પણ અનંત છે, આનંદ પણ એટલી જ એટલા જ સામર્થ્ય ભરેલો છે, પુરુષાર્થનો અનંત પુરુષાર્થનો પિંડ છે, એક એક ગુણ છે એ અસાધારણ અલૌકિક અનંત સામર્થ્ય ભરેલા છે અને તેને લીધે તેનો અનંત મહિમા છે. યુવા સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી શકે છે જેને લીધે ભેદ જ્ઞાન પ્રગટે અને સ્વાનુભવ થાય. અહીંથી ભેદ જ્ઞાન કૃત્રિમ વિકલ્પ મુખ્ય છે એની અંદર, એટલે પહેલા વિકલ્પ વડે અથવા કૃત્રિમતાથી પણ અંદર પોતાના ભાવોની તપાસ અને અવલોકન સાથે વિજ્ઞાનની શરૂઆત કરે, એમાં એને જો પોતાના જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય થાય તો પ્રકરણ છે કેવી રીતે થાય કેમ થાય તો વિષય પ્રકરણની અંદર લીધો છે એટલે એની ચર્ચા ત્યાં કરશું. પણ એને જો નિર્ણય થાય તો સહજ ભેદ જ્ઞાન પ્રગટ થાય છે, ભેદ જ્ઞાનની સહજતા ઉત્પન્ન થાય છે અથવા ભેદ જ્ઞાનનો અભ્યાસ સહજપણે ચાલુ થાય છે કે જેના ફળમાં એને સ્વાનુભવ પ્રગટ થાય, નિર્વિકલ્પ અનુભવમાં એ આવી શકે ભેદ જ્ઞાનથી આગળ વધી વધીને. અન્યથા જો એમ ન થાય તો પરલક્ષી જ્ઞાનમાં ક્ષયોપશમમાં માત્ર ધારણા રહી જાય છે. જો મુમુક્ષુ જીવને પોતાના નિજ આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય ન થાય તો સત્શાસ્ત્રો વાંચે અને ક્ષયોપશમમાં ધારણાની શક્તિ હોવાથી એને ધારણા રહે, ધારણા થાય, પણ એ પરલક્ષી જ્ઞાનની ધારણા છે, એ જ્ઞાનનું લક્ષ્ય આત્મા ઉપર નથી એટલે એ પરલક્ષી ધારણા છે, એવી ધારણા રહી જાય છે. અને તેવી ધારણાથી આગળ વધાતું નથી અર્થાત મોક્ષ માર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. એવી ધારણા ગમે એવી તગડી દેખાતી હોય, જોરદાર દેખાતી હોય, બહુ સારી દેખાતી હોય, બહુ ઓછા જીવને હોય, કોઈક જ જીવને હોય એવી ધારણા હોય, એવી સારી ધારણા હોય તો પણ એ ધારણાથી સ્વભાવની સમીપ જવાતું નથી કે સમ્યકની સમીપ જવાતું નથી. જીવ બહાર ને બહાર જ ફરે છે, જેમ બીજા ત્યાગની બાહ્ય ક્રિયામાં કંઈક માની બેસે છે કે આત્માનું કલ્યાણ થઈ રહ્યું છે, તેમ આ શાસ્ત્ર જ્ઞાનની બાહ્ય ધારણામાં જ્ઞાન થયું અથવા તો કંઈક આત્માનું કલ્યાણ થયું એવું માની બેસે છે, પરંતુ આત્માની સમીપ જવાતું નથી અથવા તો મોક્ષ માર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. આ રીતે આત્માર્થીની ભૂમિકામાં સ્વરૂપનો યથાર્થ નિર્ણયની દિશામાં પ્રયત્ન કરનાર જીવને થાય છે. શું કહેવું છે કે સ્વરૂપનો નિર્ણય કોને થાય એવો જો પ્રશ્ન ઉઠાવવામાં આવે તો જે જીવ નિર્ણયની દિશામાં પ્રયત્ન કરે એને થાય. એમ કહીને શું કહેવું છે કે જે સત્શાસ્ત્રોનું અધ્યયન છે, સ્વાધ્યાય છે, એમાં શાસ્ત્ર જ્ઞાનની ધારણા થાય છે અને ધારણા કરવાનું લક્ષ્ય પણ એની અંદર કામ કરતું હોય છે. પણ મારા સ્વરૂપનું મારે યથાર્થ નિર્ણય કરવો છે, મૂળમાં મારું સ્વરૂપ કેવું છે એની જિજ્ઞાસાથી એના નિર્ણયને લક્ષ નિર્ણય કરવાનું લક્ષ્ય કરીને નિર્ણયની દિશામાં જે પ્રયત્ન હોય છે એને નિર્ણય થાય છે અને નિતર નિર્ણય નથી થતો, એમ અહીંયા કહેવું છે. ફરીથી આત્માર્થની ભૂમિકામાં સ્વરૂપનો યથાર્થ નિર્ણયની દિશામાં પ્રયત્ન કરનાર જીવને થાય છે. એટલે સ્વાધ્યાય કરનાર આત્મ સ્વરૂપને જે સત્શાસ્ત્રો કહે છે અથવા સત્પુરુષો કહે છે, જે કોઈ કહે છે, એમાં પોતાના સ્વરૂપનો નિર્ણય કરવાનો પ્રયત્ન એને છે કે નહીં, નિર્ણય કરવાના લક્ષ્ય એ સ્વાધ્યાય કરે છે કે કેમ, આ એક મહત્વનો વિષય છે. જો એમ ન હોય તો સ્વરૂપનો યથાર્થ નિર્ણય ન થાય. અથવા આત્માના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ, ચૈતન્ય તત્વના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ, એના દ્રવ્યગુણ પર્યાયનું જે બંધારણ, પદાર્થનું જે બંધારણ છે એ કોન્સ્ટિટ્યુશનલ, એની પોઝિશન શું છે, એટલી જ વાત છે. એનું બંધારણ દ્રવ્યગુણ પર્યાયથી કેવું છે, ઉત્પાદ ધ્રુવ કેવી રીતે થાય છે, આત્મા ગુણી છે ને એમાં અનેક ગુણોનું સામર્થ્ય છે, એ ગુણ ગુણીનો સમૂહ કેવી રીતે છે, ગુણીનો સમૂહ, ગુણનો સમૂહ એવો ગુણી કેમ છે, એવું બધું સમજવાનું બને છે. કેમ કે એમાં એ જ શાસ્ત્રની અંદર એ વાતો આવે છે અને ધારણા શક્તિમાં સૂક્ષ્મ જ્ઞાનમાં એટલી શક્તિ પણ છે એ સમજી શકે. પણ નિર્ણયની દિશામાં પ્રયત્ન ન હોય, મારો નિર્ણય કરવો છે, ચૈતન્ય તત્વ એટલે કોઈ થર્ડ પર્સન નથી, ત્રીજી વ્યક્તિ નથી, મારું સ્વરૂપ કેવી રીતે છે, એમ આત્મલક્ષ્ય સ્વાધ્યાય કરીને, આત્મલક્ષ્ય અધ્યયન કરીને, મેળવણી કરતો જાય, અંદર તપાસ કરતો જાય, અવલોકન કરતો જાય અને નિર્ણયની દિશામાં પ્રયત્ન કરે, એટલે નિર્ણયના લક્ષ્યને અધ્યયન ચાલતું હોય તો એને નિર્ણય થાય છે અને નહીં તો નિર્ણય થતો નથી. આ એક નિર્ણય કરવા સંબંધીની જે વૃત્તિ છે એ તે સંબંધીના પ્રયત્નગત વૃત્તિ છે. બહુ પિન પોઈન્ટ પ્રશ્ન છે. સ્વાધ્યાય તો હજારો જીવો કરે છે પણ એ નિર્ણયની દિશામાં પ્રયત્ન થાય છે કે કેમ, આ એક મહત્વનો વિષય છે. આની અંદર મિત્ર સ્વરૂપનો નિર્ણય ન થાય, આત્માને વિશે જાણપણું બધું થાય પણ એમાં પોતાને કઈ લાગે કે વળગે, આ પરિસ્થિતિ ઊભી થાય. હવે એ નિર્ણય સંબંધી થોડું સ્પષ્ટીકરણ છે આ પેરેગ્રાફમાં કે સ્વરૂપનો યથાર્થ નિર્ણય કહો, સ્વરૂપનું ભાવભાષણ કહો અથવા સ્વરૂપનું અવભાષણ કહો, આત્મ સ્વરૂપનો પ્રતિભાસરૂપ નિશ્ચય કહો, તે સર્વ એકાર્થ છે. નિર્ણય સંબંધમાં આટલા શબ્દો આવે છે. એ હવે પછી વાક્યમાં છે, ઓળખાણ જે શબ્દ લીધો છે ત્રીજી નીતિમાં અને ચોને આગળ લીધું છે, સ્વરૂપ સન્મુખતા લીધી છે. આ બધા શબ્દો એકાર્થવાચક છે. ફરીથી સ્વરૂપનો યથાર્થ નિર્ણય કહો કે સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કહો, નિર્ણયને નિશ્ચય એકાર્થવાચક છે. એક એ નિર્ણય કહો કે જીવનું સ્વરૂપ છે એવું જ ચોક્કસ એવું જ ભાષણ તેને અવભાષણ કહે છે. અવ એટલે ચોક્કસ એવું જ, ભાષણ એટલે પ્રતિબિંબિત થવું, એને અવભાષણ કહે છે. અથવા જેવો સ્વભાવ અનંત સામર્થવંત છે એવું જ જ્ઞાનમાં ભાસવું તેને ભાવભાષણ કહે છે. અથવા જ્ઞાનની પર્યાયમાં એવું જ ઝળકવું એને પ્રતિભાષણ કહે છે. પ્રતિભાષણ, અવભાષણ, ભાવભાષણ બધું એક અર્થમાં છે. એને પ્રતિભાષ કહો, એને અવભાષ કહો, એને ભાવભાષણ કહો. કેમ કે ભાવમય, અનંત ભાવમય, અનંત સામર્થ્યના ભાવમય પદાર્થ છે, એટલે એને ભાવભાષણ કહો, અવભાષણ કહો, પ્રતિભાષણ કહો, તે બધું એક અર્થ છે. આ તબક્કે શબ્દ લેવા માટે જ આટલા બે વાક્ય વધારે લખ્યા છે. આ તબક્કે જીવ સ્વરૂપની ઓળખાણથી સ્વરૂપ સન્મુખતામાં આવે છે. તે સ્વરૂપ નિશ્ચય કહો, નિર્ણય કહો, કે ઓળખાણ થઈ એમ કહો સ્વરૂપની. અને ઓળખાણ થતા દિશા ફેર થઈ એટલે સ્વરૂપ સન્મુખતા થઈ. કેમ કે જ્ઞાન લક્ષણથી, અહીંયા એ પ્રકરણ છે, જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય થાય છે. તો જ્ઞાન નિશ્ચય કરનાર કોણ? કે જ્ઞાન નિર્ણય જ્ઞાનની પર્યાયમાં થાય છે, ઓળખાણ જ્ઞાનની પર્યાયમાં થાય છે, પ્રતિભાષણ જ્ઞાનની પર્યાયમાં થાય છે, પ્રતિભાષ જ્ઞાનની પર્યાયમાં આવે છે. એ જ્ઞાનની, જે જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાષ આવે છે એ કોના આધારે આવે છે? કે જ્ઞાન લક્ષણના આધારે આવે છે. પ્રતિભાષ લેનાર પોતે કોના આધારે? કે પોતાના આધારે. અહીંયા સ્વસન્મુખતા થાય છે. સ્વસન્મુખતામાં યથાર્થ નિર્ણય થાય છે, પર સન્મુખતામાં યથાર્થ નિર્ણય નથી થતો. સ્વાધ્યાય થાય છે, શાસ્ત્ર જ્ઞાન થાય છે, વિચાર ચાલે છે, પણ નિર્ણય નથી થતો. લાગે છે કે આત્માનો નિર્ણય કર્યો, પણ નિર્ણય એ હોતો નથી, કે નિર્ણય ત્યાં થતો નથી. અત્યારથી જ્ઞાન બળ શરૂ થાય છે, જ્યારથી નિર્ણય થાય છે ત્યારથી જ્ઞાન બળ ઉત્પન્ન થાય છે. જ્ઞાન લક્ષણથી, જ્ઞાન પોતે પોતાના લક્ષણથી, જ્ઞાન લક્ષણથી એટલે જ્ઞાન પોતે પોતાના લક્ષણથી પોતાના સ્વરૂપનો અથવા પોતાના સ્વભાવનો પ્રતિભાસ લે છે. એટલે પ્રતિભાસ લેનાર પોતે કોનાથી? કે પોતાથી, પોતાના આધારે. એટલે ત્યાં સ્વસંમુક્તા થાય છે. ચાલતા જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞાન છે એના જ આધારે જ્ઞાન સામાન્ય લેવું, જ્ઞાન વિશેષમાં જ્ઞાયાકાર જ્ઞાન ન લેવું. સામાન્ય જ્ઞાન જ સ્વભાવે સામાન્ય છે ને, સ્વભાવ પણ સામાન્ય છે. એકલું જ્ઞાન, શું જાણે છે એ અહીંયા વિષય નથી. માટે એકલું જ્ઞાન, માત્ર જ્ઞાન, જ્ઞાન માત્રના આધારે પોતે જ પોતાનો સ્વરૂપનો નિશ્ચય કરે છે, તો પોતે જ પોતાના સ્વરૂપને ઓળખે છે. વિશેષ ઊંડાણ છે તો અહીંયા પ્રકરણ છે એમ જ લઈશું. ત્યારે એને ઓળખાણ થાય છે, એ સ્વસન્મુક્તા ઉત્પન્ન થાય છે. પહેલી વહેલી દિશા ફેર પણ અહીંયા થાય છે, જેને સ્વસન્મુક્તા કહીએ. આ વસ્તુ પણ અપૂર્વ છે, આ પણ અપૂર્વ છે. એ વાત પરમાગમ સારના એક બોલમાં આવી ગઈ છે. પેરેગ્રાફમાં એક વાત પાછળ આવે છે, પણ એ કે આત્માનું લક્ષ્ય થવું, ઓળખાણ થવી, સન્મુખતા થવી કે લક્ષણ ઉપરથી લક્ષ્ય થવું, એ પણ નિર્ણયનો જે શબ્દાંતર છે બધી એક વાત છે. ચૈતન્ય સ્વભાવનો મહિમા કોઈ અચિંત્ય છે એમ અંદરથી મહિમા આવે, એ તો ઓળખાણ થાય તો જ આવે, એમ અંદરથી મહિમા આવે તો સ્વ તરફ પુરુષાર્થ પડે. ખરેખર તો જે પર્યાય પરલક્ષી છે તેને સ્વલક્ષી કરવી એમાં મહાન પુરુષાર્થ છે. ભાષામાં ભલે ટૂંકાણમાં એમ કહ્યું કે દ્રવ્ય તરફ વળ, ધ્રુવ તરફ વળ, એમ ભાષા શૈલીને ટૂંકી કરી, પણ તેમાં પુરુષાર્થ મહાન છે. ભલે શાસ્ત્ર જ્ઞાન કરીને ધારણા કરી લઈએ પણ પર્યાયને સ્વલક્ષમાં વાળવી, આ લક્ષ્ય છે એ નિર્ણયનો તબક્કો છે. પણ પર્યાયને સ્વલક્ષમાં વાળવી એ પુરુષાર્થ અનંત છે અથવા મહાન અપૂર્વ પુરુષાર્થ છે. અપૂર્વ શબ્દ અહીંયા લીધો છે, એ પણ અપૂર્વ છે એમ લીધો છે. બસો અઢાર નો બોલ છે નિર્ણયના વિષયમાં. પહેલા સમજણ તો કરે, સ્વભાવનો પક્ષ તો કરે, આ નિર્ણય થતા પક્ષ આવે છે, લક્ષ્ય અને પક્ષ બંને. આ કેટલા શબ્દાંતર છે આમાં. સ્વભાવનો પક્ષ તો કરે, નિર્ણય થાય તો પક્ષ આવે, કેમ કે એનો મહિમા આવી ગયો. કે રાગ અને નિમિત્ત તરફ ઢળવા જેવું નથી પણ સ્વભાવ તરફ જ ઢળવા જેવું છે, એમ પાકો નિર્ણય તો કરે. નિર્ણયના નિર્ણયનો વજ્રનો સ્તંભ તો નાખે, નિર્ણયનો વજ્રનો સ્તંભ તો નાખે, આ નિર્ણય કેટલું કામ કરે છે એ વિના એક પગલું જવાય તેમ નથી. આત્માની સમીપ જવું હોય, એક ડગલું એક પગલું એ વિના જવાય એવું નથી. પહેલો નિર્ણય કરવો પડે. નિર્ણય એને તો ત્યાંથી સમ્યક સન્મુખતા છે, અહીંયા વાત પ્રકરણમાં લીધી છે કે અહીંથી સમ્યક સન્મુખતા છે અને સમ્યકનું આ અનન્ય કારણ છે. એને એ જ વિષયને શબ્દાંતરથી અસ્તિત્વનું ગ્રહણ કર્યું કહ્યું છે. એ શ્રીમદજીએ કહ્યું કે અનંતકાળમાં અસ્તિત્વનું ગ્રહણ કર્યું નથી, એ લીધું છે આત્માની હયાતીમાં અથવા આત્માની મોજૂદગીમાં જે અનંત ગુણનું મોજૂદ સામર્થ્ય છે એનું નામ અહીંયા અસ્તિત્વ છે. એ એક વાર ભાષે, અસ્તિત્વ ભાષે, તો અસ્તિત્વ ભાસવું તે સમ્યક્ત્વનું એક અંગ છે. એ વાત એમણે એ શૈલીથી લીધી, એ નિર્ણયને સમ્યક્ત્વનું અંગ કહી દીધું, અંગભૂત લીધું છે ત્યાં. એમાં આમાં આધાર લીધો છે ને, હા આમાં આધાર લીધો છે એ વિષય. એ તો વિષય ચર્ચા જ ચાલવાની છે એટલે એમાં એ તો આવવાનું છે. અને વિષય શ્રીમદજીના શબ્દોનો છે. નિર્ગ્રંથ 218 નિર્ણય ના વજ્રસ્તંભ વાળો ને 218 માં બોલ. પાનું નથી યાદ કર્યું, પાનું છે 61 પાને છે. જ્ઞાન તે આત્મા એમ બે ધ્વનિ ઉઠે છે, માટે જ્ઞાન ને આત્મા જુદા હશે એવી શંકા ન કરવી. ભલે જ્ઞાન ગુણ છે, છતાં અહીંયા ગુણી કહેવો છે. જ્ઞાન તે જ આત્મા છે, નામ ભિન્ન પડ્યું માટે ભાવ અને ભાવવાન એટલે કે જ્ઞાન ને ભગવાન બે જુદા છે એમ જરીય શંકા ન કરવી. નામ ભલે ને જુદા પડ્યા પણ ભાવ જુદા નથી. જ્ઞાન ને ભગવાન જુદા નથી, જ્ઞાન જ ભગવાન છે એમ રહેલું છે. બહુ અનેક શૈલીથી વાત કથન ચાલ્યા છે, અનેક શૈલીથી ચાલ્યા છે. એવી સુંદર શૈલી કરી છે ભાવ ભાષણ ઉપસાવવા માટે. એટલે એક શ્વસન મુક્તા લેવી, એક આત્માનું લક્ષ્ય થયો એમ લેવું, અથવા તો આત્માનો પક્ષ થયો, નિશ્ચયનો પક્ષ થયો, એ બધું એક અર્થ છે. આત્મ સ્વરૂપનો નિર્ણય કરવાના વિષયમાં કલ્પિત નિર્ણય ન થવો જોઈએ, તે ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. અહીંયા એક અહીંથી નિર્ણયના સંબંધમાં એક વિપર્યાસ થઈ જાય છે એ વાતનું સ્પષ્ટીકરણ કર્યું છે આ જગ્યાએ પહેલા, પછી નિર્ણયનો વિષયનો પ્રારંભ કર્યો છે કે અવિપરીત નિર્ણય થવો જોઈએ. તો વિપરીત નિર્ણયનું સ્વરૂપ શું છે અને એ ન થવો જોઈએ એ વાત સ્પષ્ટ કર્યા પછી અવિપરીત યથાર્થ નિર્ણયનો વિષય પછી શરૂઆત કરી છે પ્રકરણની અંદર. એટલે પહેલા એ વાત લીધી છે કે આત્મ સ્વરૂપનો નિર્ણય કરવાના વિષયમાં કલ્પિત નિર્ણય ન થવો જોઈએ તે ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. એટલે શું કે નિર્ણય કરવામાં કોઈ કલ્પના ન જોડવી, કોઈ અનુમાન લગાડીને નિર્ણય કરવો એવી રીતે ન કરવો. કેમ કે એક તો જીવની જ્ઞાનની જે બાહ્ય પ્રવૃત્તિ છે સ્વાધ્યાયના કાળમાં, એ બાહ્ય પ્રવૃત્તિમાં નિર્ણયની ભૂમિકામાં તો સન્મુખતામાં આવવાનું થાય છે. એ ખ્યાલમાં રાખીને સન્મુખતામાં નિર્ણય થાય છે, નિર્ણય થતા સન્મુખતા થાય છે, એક બે એક જ કાળ છે. કથન પહેલું આમ થાય કે આમ થાય એ ખ્યાલમાં રાખીને તર્ક ન્યાય અનુમાન આગમ આધારથી વિચાર એ પ્રકારે વિચારણાને લંબાવીને નિર્ણય કરવામાં કઈ કલ્પના જોડી દે એ પ્રકારનો અહીંયા નિષેધ છે, નિષિદ્ધ છે એ વાત. એમ નહીં થવું જોઈએ. અને એ પ્રકાર છે એ ગ્રહિત મિથ્યાત્વમાં લઈ જાય છે સિદ્ધોત્તે, ત્યાં સુધી અગ્રહિત છે હજી. તો પણ સ્વરૂપનો નિર્ણય કરવામાં જો કલ્પના પડે તો સૂક્ષ્મ રીતે અહીંયા સૂક્ષ્મ સ્વરૂપમાં ગ્રહિત મિથ્યાત્મની ઉત્પત્તિ થાય છે. કેમ કે અહીંયા બુદ્ધિપૂર્વક એને અન્યથા ગ્રહણ કરી છે, વિષયને અન્યથા ગ્રહણ કર્યો છે. આત્મ તત્વ છે, નવ તત્વમાં એક જીવ તત્વ, એનું બુદ્ધિપૂર્વક અયથાર્થ ગ્રહણ બુદ્ધિપૂર્વક થયું માટે તે ગ્રહિત મિથ્યાત્મનો વિષય થયો. નવ તત્વમાં કોઈ પણ તત્વમાં બુદ્ધિપૂર્વક અન્યથા ગ્રહણ થવું તે ગ્રહિત મિથ્યાત્મનો વિષય બને છે. ત્યાંથી ગ્રહિત મિથ્યાત્મ ચાલુ થઈ જાય છે. એટલે આત્મ સ્વરૂપનું નિર્ણય કરવાના વિષયમાં એ વિષયની અંદર ખાસ કરીને કલ્પિત નિર્ણય ન થવો જોઈએ તે ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. પ્રાય સમજણ કરવાની ભૂમિકામાં શાસ્ત્રના આધારે મુમુક્ષુ જીવ આત્માનું સ્વરૂપ વિચારી નિર્ણય કરવાનો પ્રયત્ન કરે છે. આ નિર્ણય કરવાની પ્રક્રિયા કેવી રીતે ચાલે છે મુમુક્ષુના ભૂમિકામાં, કે શાસ્ત્ર આત્મ સ્વરૂપને દર્શાવનારા છે, આત્મ સ્વરૂપને કહેનારા છે, એટલે શાસ્ત્રના આધારે એ વિચાર કરે છે અને એમાં મારું આવું સ્વરૂપ, આવું મારું મૂળ સ્વરૂપ, મારું આવું 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 ધ્રુવ સ્વરૂપ, અપરિણામી અનંત ગુણનું એક રૂપ, અનેક પ્રકારે જે સમજાવવામાં આવે કહેવામાં આવે એનાથી નિર્ણય કરવાનો પ્રયત્ન કરે છે કે હું આવો હું આવો હું આવો હું આવો એમ. ત્યારે એવા પ્રયત્નના કાળમાં આત્માના અનેક ગુણધર્મોના ભેદ સંબંધે અને અભેદતા સંબંધે જે વિકલ્પો છે, વિચારો છે, તેમાં પરિણામ લંબાય છે, તેમાં ઉપયોગ લંબાય છે અને જીવ નિર્ણય કરે છે. આ એક નિર્ણય કરવાની સામાન્ય પ્રક્રિયા છે કોઈ પણ વિષયની અંદર, કે જે પદાર્થનો નિર્ણય કરવો હોય તે પદાર્થના અનેક પાસા, ભેદના, અભેદતાના અને ભેદના, તે પાસા વિચારીને એ પદાર્થનો નિર્ણય કરવામાં આવે છે. એમ શાસ્ત્રના આધારે પણ જીવ આત્માનામાં રહેલા ગુણભેદો, ધર્મભેદો, દ્રવગુણ પર્યાયના ભેદો, ઉત્પાદની ધ્રુવના ભેદો, દ્રવક્ષેત્રકાળ ભાવના ભેદો, અથવા એ બધાનું અભેદ સ્વરૂપ, પદાર્થનું પ્રમાણનો વિષય આવો, નહીંનો વિષય આવો, એવી રીતે નિર્ણય કરવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે, એમાં ભેદ અને અભેદ બંનેને લેવામાં આવે છે, એવી રીતે નિર્ણય કરે છે. પરંતુ આવો નિર્ણય અનાદિથી પરિણામમાં રાગની પ્રધાનતા વર્તી રહી છે તેવી રાગની પ્રધાનતા વાળી વિકલ્પની ભૂમિકામાં જ કરવામાં આવે છે. અહીંયા શું ફરક કરવો જોઈએ, શું થવું જોઈએ, એ અહીંથી ચર્ચા મૂળની પાડી છે.
વિશેષ